એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી કવિતા અને કાવ્યશાસ્ત્રના એક આમ જુઓ તો બહુ રસપ્રદ પણ ક્યારેક જરા અટપટા લાગતા પાસા અલંકારની થોડી ઊંડી વાત કરીશું. આપણી પાસે જે સ્ત્રોત છે એમાં આનું સરસ પૃથક્કરણ છે. હવે સામાન્ય રીતે આપણે અલંકાર કહીએ એટલે મનમાં શું આવે? શણગાર, ઘરેણા, બરાબર ને? પણ શું કવિતામાં એનું કામ એટલું જ છે? આજે આપણે એ જ સમજવું છે કે અલંકારનો ખરો મતલબ શું, કવિતાના ભાવ અને અર્થને એ કેવી રીતે ઘડે છે અને શું એ ખરેખર કવિતા માટે જરૂરી છે. ચાલો આની જરા છણાવટ કરીએ. તો સૌથી પહેલા પેલી સામાન્ય સમજથી જ શરૂ કરીએ. અલંકાર એટલે આભૂષણ, બરાબર? શણગાર. એમ કહેવાય છે કે રોજબરોજની આપણી સાદી ભાષાને બદલે આમ જરા સુંદર શબ્દો વાપરીએ કે વાક્યને થોડી જુદી રીતે ગોઠવીએ એટલે ભાષા અલંકારિક બની જાય. દાખલા તરીકે એમ કહેવું કે તેઓ ખૂબ પૈસાદાર છે એના બદલે કહીએ કે અરે એ તો સાક્ષાત લક્ષ્મીદેવીના કૃપાપાત્ર છે. તો શું આ ખાલી ભાષાને સજાવવાની, આમ વધારે સારી દેખાડવાની રીત છે?
હા, એટલે આ એકદમ પ્રચલિત ખ્યાલ છે અને એમાં કંઈ ખોટું પણ નથી. શરૂઆત માટે જુઓ, આપણા કાવ્યશાસ્ત્રમાં અલંકારને ઘણીવાર વક્રોક્તિ સાથે જોડવામાં આવે છે.
વક્રોક્તિ એટલે?
વક્રોક્તિ એટલે સીધી સાધી વાતને જરા વાંકી ચૂકી રીતે થોડી કલાત્મક રીતે કહેવી, અથવા તો પેલી અતિશયોક્તિ એટલે વાતને થોડી વધારીને રજૂ કરવી. તમે જે હમણાં ઉદાહરણ આપ્યું ને લક્ષ્મીદેવીના કૃપાપાત્રવાળું, એ ખરેખર તો પર્યાયોક્તિ અલંકાર છે. એટલે કે સીધું કહેવાને બદલે પર્યાયથી આળકતરી રીતે વાત કરવી. અને આવા તો બીજા ઘણા છે. દાખલા તરીકે અનન્વય, એમાં કેવું હોય કે કોઈની સરખામણી કરવા જેવું બીજું કોઈ મળે જ નહીં, એટલે એની સરખામણી એની પોતાની સાથે જ કરવી પડે. જેમ આપણે કહીએ માં તે માં, બસ એના જેવું બીજું કોઈ નહીં.
હા હા, બરાબર. હિમાલય તે હિમાલય,
બરાબર. પછી પેલો અસંગતિ અલંકાર, એમાં કારણ ક્યાંક હોય ને અસર સાવ જુદી જ જગ્યાએ દેખાય. એક જાણીતું ઉદાહરણ છે કે દંતક્ષત વધુ કેરા કપોલે દુઃખ શોક્યને, એટલે કે ઘા વાગ્યો નવી વહુના ગાલ પર, પણ પીડા કોને થાય છે? શોક્યને, એટલે કે એની સોતનને. હવે આમાં જે વિસંગતતા છે એ ચમક લાવે છે. આવા તો ઘણા છે. વ્યાજસ્તુતિ, સહોક્તિ, આ બધામાં મુખ્ય વાત કહેવાની રીતની ખાસિયત છે.
આ બધું સાંભળીને તો એવું જ લાગે કે અલંકાર એટલે બસ ભાષાની કરામત છે, શબ્દોની રમત. પણ જો એમ જ હોય તો પછી અલંકારવાળી વાતને સાદી ભાષામાં ફેરવીએ તો અર્થ તો એનો એ જ રહેવો જોઈએ ને? પણ શું એવું થાય ખરું? મને એક ઉદાહરણ યાદ આવે છે કવિ સુંદરમનું. એમની પેલી પંક્તિઓ, તને મેં ઝંખીશે જુગોથી ધીખેલા પ્રખર સહારાની તરસથી. હવે આમાં જે ઝંખનાની તીવ્રતા છે એ શું આપણે એમ કહીએ કે મેં તને બહુ જ ઉત્કટતાથી, ખૂબ તીવ્રતાથી ઝંખી છે, તો એમાં આવશે ખરી? મને તો નથી લાગતું.
બિલકુલ નહીં આવે, જરાય નહીં. અને અહીંયા જ જો અલંકારનું સાચું મહત્વ સમજાય છે. આ ખાલી ભાષાની સજાવટ નથી, રમત નથી. કવિએ અહીં જે વાપર્યું છે, યુગોથી ધીખેલા પ્રખર સહારાની તરસ, આ જે ઉપમાન છે એ ખાલી શબ્દ નથી, એની અંદર એક ઊંડો અર્થ છે. એક આખા અનુભવની તીવ્રતાનું જાણે મૂર્ત સ્વરૂપ છે.
અચ્છા,
કવિ શું કરે છે? એમના મનમાં એક અત્યંત તીવ્ર અનુભવ છે ઝંખનાનો, બરાબર. એને રજૂ કરવા માટે આપણી બધાની જાણમાં હોય એવું એક સશક્ત ચિત્ર, સહારાની તરસ, એને લઈ આવે છે અને બેને જોડે છે. આનાથી એમની ઝંખનાને એક એવું રૂપ મળે છે, એવી ધાર મળે છે જે સાદા શબ્દોમાં શક્ય જ નથી.
એટલે કવિ જાણે પોતાના મનના ખજાનામાંથી કોઈક યોગ્ય સરખામણી કે રૂપક શોધી લાવે છે જેથી એમનો અનુભવ વધુ ધારદાર, વધુ સચોટ બને.
એમ, હા, બરાબર, એકદમ બરાબર. કવિ અલંકારનો ઉપયોગ ખાલી સુંદરતા માટે નથી કરતા, મુખ્ય તો પોતાના વક્તવ્યને, પોતાના જે સૂક્ષ્મ અનુભવો છે એને વધુ ચોકસાઈથી, વધુ અસરકારક રીતે કહેવા માટે કરે છે. અલંકારથી અર્થ વધુ ઊંડો બને છે, વધુ વ્યાપક બને છે.
તો પછી આ અલંકારના પ્રકાર કેટલા? આપણે અમુક જોયા જે કહેવાની રીત પર ભાર મૂકે છે, પણ બીજા પ્રકાર હશે ને?
ઓ, ચોક્કસ, ઘણા પ્રકાર છે. અલંકારોની દુનિયા બહુ મોટી છે. અમુક અલંકાર એવા છે જે કવિની સૂક્ષ્મ નજર, એમની નિરીક્ષણ શક્તિ પર આધાર રાખે છે. દાખલા તરીકે સ્વભાવોક્તિ.
સ્વભાવોક્તિ એ શું છે?
એમાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિનું એકદમ સ્વાભાવિક, જીવંત વર્ણન હોય. જાણે આપણી નજર સામે જે દૃશ્ય ખડું થઈ જાય, જેમ કે કોઈ હરણનું બચ્ચું દોડતું હોય કે કોઈ નાનું બાળક કંઈક તોફાન કરતું હોય, એનું એકદમ તાદૃશ વર્ણન. આમાં કવિ કોઈ વધારાની કલ્પના નથી ઉમેરતા, પણ જેવું છે એવું જ, પણ બહુ અસરકારક રીતે રજૂ કરે છે. પછી એક છે પરિકર. એમાં ખાસ હેતુથી એવા વિશેષણો વાપરવામાં આવે જે મુખ્ય વાતને વધારે દૃઢ બનાવે. હવે આ બંને માટે શું જરૂરી છે? કવિએ પહેલાં પેલી વસ્તુ કે પરિસ્થિતિના મર્મને, એના હાડને બરાબર પકડવો પડે.
રસપ્રદ. એટલે અમુક અલંકાર કવિની અવલોકન શક્તિ પર આધાર રાખે અને બીજા?
હા, તો બીજી બાજુ કેટલાક અલંકારોમાં કવિની બુદ્ધિનું ચાતુર્ય, એમની કલ્પનાની ઉડાણ વધારે દેખાય. જેમ કે વ્યાજોક્તિ, એમાં કોઈ સાચી વાત છુપાવી હોય ને તો ચતુરાઈથી કંઈક બહાનું કાઢવામાં આવે.
અચ્છા.
અથવા પેલો ઉત્તર અલંકાર, એમાં કોઈ સવાલનો એવો અણધાર્યો, એકદમ બુદ્ધિપૂર્વકનો જવાબ હોય કે સાંભળનાર આમ આશ્ચર્ય પામી જાય. અહીં કવિની હાજર જવાબી અને તર્કશક્તિ કામ કરે છે. અને અહીં એક બીજો મહત્વનો ભેદ પણ સમજી લઈએ. અત્યાર સુધી આપણે જે વાત કરી એ મોટે ભાગે અર્થાલંકાર હતા, એટલે કે જે અર્થ દ્વારા ચમત્કૃતિ લાવે, આપણી કલ્પનાને જાગૃત કરે, ચિત્ર ઊભું કરે પેલી સહારાની તરસની જેમ. પણ શબ્દાલંકાર સાવજુદી જ વસ્તુ છે.
હા, શબ્દાલંકાર એ કેવી રીતે જુદા પડે?
એમાં મુખ્ય ભાર શબ્દના ધ્વનિ પર હોય છે, અર્થ પર ઓછો. જેમ કે યમક, જેમાં એકનો એક શબ્દ બે કે વધુ વાર આવે પણ દરેક વખતે અર્થ જુદો હોય. અથવા અનુપ્રાસ, જેમાં કોઈ એક વર્ણ કે શબ્દ વારંવાર આવે. આનાથી શું થાય? કાવ્યમાં એક જાતનું સંગીત આવે, એક નાદ સૌંદર્ય પેદા થાય, કાનને સાંભળવું ગમે.
ઓહો, એટલે અલંકારના રૂપો તો ખરેખર કેટલા બધા છે. ક્યારેક કહેવાની રીતની ખૂબી, ક્યારેક બુદ્ધિનો ચમકારો, ક્યારેક કલ્પનાની ઉડાણ, ક્યારેક સૂક્ષ્મ નિરીક્ષણ, તો ક્યારેક વળી સંગીત જેવો અનુભવ. આટલું બધું વૈવિધ્ય હોય તો પછી એની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા કેમ બાંધવી? બહુ મુશ્કેલ લાગે છે.
હા, એ છે, ખરેખર મુશ્કેલ છે. દરેક અલંકારની પોતાની ખાસિયત છે.
તો શું આ બધા પ્રકારોમાં કંઈક સમાન છે? કોઈ એક એવું લક્ષણ જે બધામાં હોય?
હા, એક તત્વ છે જે લગભગ બધા જ અલંકારોમાં ઓછા વત્તા અંશે જોવા મળે છે, અને એ છે ચમત્કાર અથવા વૈચિત્ર્ય, અથવા કહો કે વિશિષ્ટતા. એટલે કે અલંકાર શું કરે છે એ સામાન્ય રોજિંદી કહેવાની રીતથી કંઈક જુદું પાડે છે, કંઈક આકર્ષક બનાવે છે, કંઈક એવું ઉમેરે છે જે આપણું ધ્યાન ખેંચે. આ વાતને આપણા એક બહુ મોટા કાવ્યશાસ્ત્રી થયા આચાર્ય મમ્મટ, એમણે બહુ સરસ રીતે કહી છે. વૈચિત્ર્યમ ચ અલંકારઃ, એટલે કે ચમત્કૃતિ અથવા વિશિષ્ટતા એ જ અલંકાર છે. હવે આ વિશિષ્ટતા અલગ અલગ રીતે આવી શકે, પણ એનું હોવું અલંકાર માટે જરૂરી ગણાયું છે.
બરાબર. હવે એક મોટો સવાલ, કદાચ સૌથી મહત્વનો સવાલ. શું કવિતા લખવા માટે અલંકાર ખરેખર જરૂરી છે, અનિવાર્ય છે? આપણા સ્ત્રોતો કહે છે કે કવિને જ્યારે કંઈક ખાસ કહેવું હોય, પોતાનો કોઈ ઊંડો અનુભવ વ્યક્ત કરવો હોય, ત્યારે એને રોજિંદી ભાષા ક્યારેક અધૂરી લાગે છે, અપૂરતી. એટલે પછી એ અભિવ્યક્તિને વધુ સચોટ, વધુ ધારદાર બનાવવા અલંકારનો ઉપયોગ કરે છે. અને આપણે પણ જુઓ ને, રોજબરોજની વાતમાં કેટલાય રૂઢિપ્રયોગો વાપરીએ છીએ, એ મૂળ તો અલંકાર જ છે ને. તો શું આનો મતલબ એ થયો કે અલંકાર વગર ચાલે જ નહીં?
જુઓ, આ મુદ્દો છે ને એ કાવ્યશાસ્ત્રમાં બહુ ચર્ચાયો છે અને એના પર અલગ અલગ મંતવ્યો પણ રહ્યા છે. એકદમ શરૂઆતમાં ભરત મુનિએ એમના નાટ્યશાસ્ત્રમાં ખાલી ચાર જ અલંકાર ગણાવ્યા હતા, ઉપમા, રૂપક, દીપક અને યમક.
બસ ફક્ત ચાર?
હા, ફક્ત ચાર. પણ પછી જેમ જેમ સમય ગયો, કાવ્યશાસ્ત્રીઓએ ભાષાની અભિવ્યક્તિની નવી નવી રીતો શોધી, એનું વિશ્લેષણ કર્યું, એટલે અલંકારોની સંખ્યા વધતી જ ગઈ. અમુક ગ્રંથોમાં તો 84થી પણ વધારે અલંકારો ગણાવ્યા છે. આ શું બતાવે છે? કે કવિઓ સતત નવા પ્રયોગો કરતા રહે છે અને શાસ્ત્રીઓ એનું પૃથક્કરણ કરતા રહે છે. જોકે એ પણ સાચું છે, અને સ્ત્રોતો પણ નોંધે છે, કે આ વર્ગીકરણમાં ક્યારેક થોડો અતિરેક પણ થયો છે. જેમ કે પેલી સ્વભાવોક્તિ, એટલે કે સ્વાભાવિક વર્ણન, એને પણ એક અલગ અલંકાર ગણવો કે નહીં એ વિશે મતભેદ છે. અને એ પણ યાદ રાખવું જોઈએ કે કવિતાની સુંદરતા ખાલી અલંકારથી નથી આવતી, કાવ્યના ગુણ હોય છે. ઓજસ, પ્રસાદ, માધુર્ય, પછી શબ્દની શક્તિઓ છે, લક્ષણા, વ્યંજના, આ બધા તત્વો પણ એટલા જ, બલકે અમુકના મતે તો વધારે મહત્વના છે. અને ઘણીવાર આ ગુણ અને શબ્દશક્તિઓ અલંકાર સાથે જોડાયેલા પણ હોય છે.
એટલે એક જમાનામાં આચાર્ય ભામહ જેવાએ કહ્યું કે ન કાંતમપી નિર્ભૂષમ વિભાતી વનિતા મુખમ, મતલબ કે સ્ત્રી ગમે તેટલી સુંદર હોય પણ ઘરેણા વગર શોભે નહીં, એમ અલંકાર વગર કવિતા શોભે નહીં. પણ આજે આ વાત કદાચ પૂરેપૂરી લાગુ ન પડે, ખરું ને? જેમ અત્યારે ઘરેણામાં પણ સાદગીનું મહત્વ વધ્યું છે, લેસ ઇઝ મોરનો ખ્યાલ છે, એમ કદાચ સાચા સૌંદર્યને હંમેશા બાહ્ય શણગારની જરૂર ન પણ હોય.
હા, તમે બરાબર કહી રહ્યા છો. ભામાનો મત આજે થોડો અતિશયોક્તિ જેવો લાગે. કવિતા એટલે ખાલી પરંપરાગત અલંકારોનો ઢગલો જ હોવો જોઈએ એવો આગ્રહ તો બિલકુલ ન રાખી શકાય. પણ સાથોસાથ બીજો છેડો પકડીને એમ કહેવું કે કવિતા અલંકારથી સાવ મુક્ત જ હોવી જોઈએ એવો આગ્રહ પણ યોગ્ય નથી. ખરી વાત શું છે કે અલંકાર કવિતામાં સહજ રીતે આવવો જોઈએ અને એના ભાવ કે અર્થને પોષવો જોઈએ, એ મહત્વનું છે. આનું એક બહુ સરસ ઉદાહરણ એટલે રામનારાયણ વી પાઠકનો કાવ્ય વૈશાખનો બપોર. તમે કાવ્ય વાંચો ને તો એમાં ભાગ્યે જ કોઈ જાણીતો પેલો રૂઢ અલંકાર જોવા મળે. ભાષા એકદમ સાદી, રોજિંદી બોલચાલની નજીક, પણ તેમ છતાં એ એક અદ્ભુત, ખૂબ પ્રભાવશાળી કવિતા છે. કેમ? કારણ કે કવિએ વૈશાખના બપોરનો જે અનુભવ કર્યો, જે મર્મ પકડ્યો, એને એટલી સહજતાથી, એટલી સચ્ચાઈથી રજૂ કર્યો છે કે આખી કવિતામાંથી જ એક પ્રકારની ચમત્કૃતિ, એક અનોખું સૌંદર્ય જન્મે છે. અહીં અલંકાર કોઈ એકાદ શબ્દમાં નથી, પણ આખા અનુભવની રજૂઆતમાં છે.
આ વાત પરથી મને પેલું કુંતકનું યાદ આવ્યું, એમનો વક્રતાનો સિદ્ધાંત. કુંતક કહે છે કે કવિતાનું જીવંત તત્વ વક્રતા છે, એટલે કે સામાન્ય કહેણીથી જુદી, કલાત્મક, થોડી વાંકી ઉક્તિ. હવે આ વક્રતા શબ્દમાં હોઈ શકે, વાક્યમાં હોઈ શકે, આખા ફકરામાં હોઈ શકે, કે પછી આખી કૃતિમાં પણ હોઈ શકે. કુંતકના મતે અલંકાર એ વક્રતાનો ખાલી એક પ્રકાર છે.
બરાબર.
પણ વક્રતા એનાથી વધુ વ્યાપક છે. એટલે વૈશાખનો બપોરમાં ભલે સીધા અલંકાર ન દેખાય, પણ કવિની કહેવાની રીતમાં, એમની રજૂઆતમાં એક આગવી વક્રતા, એક કલાત્મકતા તો છે જ.
એકદમ સાચી વાત. અને એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભારતીય કાવ્યશાસ્ત્રની જે મુખ્ય ધારા છે એણે કાવ્યના આત્મા તરીકે કોણે સ્વીકાર્યા છે. રસને, એટલે કે ભાવકને જે આનંદ કે ભાવનો અનુભવ થાય તે, અથવા તો ધ્વનિને, એટલે કે જે સૂચિત અર્થ છે, વ્યંગ્યાર્થ છે તેને, અલંકારને નહીં. અલંકારને તો શરીરના અંગો જેવા કે બહુ બહુ તો આભૂષણ જેવા ગણ્યા છે, આત્મા નહીં. જોકે મમ્મટ જેવા આચાર્ય કાવ્યની વ્યાખ્યા આપે છે, તદ્દોષૌ શબ્દાર્થૌ સગુણાવનલંકૃતિ પુનાક્વાપી, ત્યારે એમ કહે છે કે દોષ વગરના, ગુણવાળા અને મોટે ભાગે અલંકારવાળા શબ્દ અને અર્થ તે કાવ્ય. પછી કૌંસમાં ઉમેરે છે, ક્વચિત અલંકાર વગર પણ. આ થોડું સૂચવે છે કે એમના મતે કાવ્યમાં સ્પષ્ટ નહીં તો ગર્ભિત અલંકાર તો હોવો જ જોઈએ, જે એક રીતે એની જરૂરિયાત બતાવે છે. પણ આપણે જોયું એમ આ મત બધા નથી સ્વીકારતા.
એટલે એક વાત સ્પષ્ટ થઈ કે ભારતીય કાવ્યશાસ્ત્રમાં કવિતાનો આત્મા અલંકાર નથી મનાયો, પણ રસ કે ધ્વનિ મનાયો છે. અલંકાર મદદ કરી શકે, પણ એ અનિવાર્ય નથી. તો પછી જો અલંકાર આત્મા નથી, તો કવિતામાં એનું સ્થાન શું, એની ભૂમિકા શી? આચાર્ય મમ્મટે પહેલી સરખામણી આપી જેનો તમે ઉલ્લેખ કર્યો, કે અલંકાર જેમ કે અનુપ્રાસ, ઉપમા, એ કાવ્યરૂપી શરીર પર પહેરેલા હારકુંડળ જેવા ઘરેણા છે, એ શબ્દ અને અર્થરૂપી અંગોને શણગારે અને આખરે તો કાવ્યના આત્મા એટલે કે રસને ઉપકારક બને, મદદ કરે. અને એમણે એમ પણ કહ્યું કે અલંકાર કાવ્ય સાથે સંયોગ સંબંધથી જોડાયેલા છે. હવે આ સંયોગ સંબંધ એટલે શું? જેમ કે સૈનિક અને એને બંદૂક, એ સાથે હોય પણ મૂળભૂત રીતે તો અલગ છે, જુદા પાડી શકાય. તો શું આનો મતલબ એવો થયો કે અલંકાર કવિતા પર ઉપરથી લગાવેલી, અલગ કરી શકાય એવી બહારની વસ્તુ છે?
એમ સ્વીકારીએ કે અલંકાર કવિના કોઈ ખાસ દર્શનમાંથી, અનુભવની તીવ્રતામાંથી જ જન્મે છે, અને એ અર્થને ઘડવામાં મદદ કરે છે. જેમ આપણે પેલું સુંદરમનું ઉદાહરણ જોયું, તો પછી એ સાવ બાહ્ય ઉપરથી ચોંટાડેલી વસ્તુ કઈ રીતે હોઈ શકે? સ્ત્રોતમાં એક પાશ્ચાત્ય વિવેચક ક્રોશેનો મત ટાંક્યો છે. ક્રુશે કહે છે કે આ ચાદર સફેદ છે અને આ ચાદર દૂધ જેવી સફેદ છે. આ બે વાક્ય સરખા નથી.
હા, બરાબર.
બીજું વાક્ય એ પહેલા વાક્યનો ખાલી શણગાર નથી. દૂધ જેવી એમ કહેવાથી સફેદીના ગુણમાં, એના અર્થમાં ફરક પડી જાય છે. એક જુદો જ અનુભવ વ્યક્ત કરે છે. એટલે જો અલંકાર કાવ્ય સાથે એના અર્થ સાથે એકદમ એકરૂપ થઈ ગયો હોય, ઓગળી ગયો હોય, તો એને બહારથી આવેલો આગંતુક ન ગણી શકાય. અને જો એ એકરૂપ ન થયો હોય, આમ ઉપર છલ્લો ચોંટાડેલો લાગે, તો કદાચ એ સફળ કવિતા જ નથી. રામનારાયણ પાઠક પણ આ જ વાત પર ભાર મૂકે છે કે ભલે આપણે સમજવા માટે, વિશ્લેષણ કરવા માટે વસ્તુ એટલે કે વિષય અને અલંકાર એટલે કે કહેવાની રીતને જુદા પાડીએ, પણ કવિતાના અનુભવમાં તો એ બંને એક જ હોય છે, અભિન્ન હોય છે.
એટલે કે સફળ કવિતામાં અલંકાર એ જાણે કવિતાના તાણાવાળામાં જ વણાઈ ગયેલો હોય છે, એના અસ્તિત્વનો જ ભાગ હોય છે.
હા, ચોક્કસ, બિલકુલ એમ જ. આનંદવર્ધન જેવા મોટા આચાર્ય, જે ધ્વનિને કાવ્યનો આત્મા માને છે, એ પણ અલંકારને ભલે કટક કુંડલ એટલે કે કડા કુંડળ જેવા ગણાવે, પણ સાથે એ પણ ભાર દઈને કહે છે કે જે ઉત્તમ કવિ હોય ને, એનામાં શ્રેષ્ઠ અલંકારો તો જાણે રસમાં ડૂબેલા ચિત્તમાંથી અનાયાસે, કોઈ ખાસ પ્રયત્ન વગર જ, અપૃથગ યત્ન સિદ્ધ આવી જાય છે. અને ખાસ કરીને તેઓ પેલું યમક, અનુપ્રાસ જેવા શબ્દાલંકારો માટે બહુ સભાન પ્રયત્ન કરવા સામે ચેતવે પણ છે. કેમ? કારણ કે એવો પ્રયત્ન ઘણીવાર મુખ્ય જે રસનો અનુભવ છે એમાં વિક્ષેપ પાડી શકે છે. આ બધું શું સૂચવે છે? કે અલંકારનું કાવ્ય સાથે એકદમ સહજ રીતે એકરૂપ થઈ જવું, ઓગળી જવું, એ બહુ જરૂરી છે. પેલું લોન્જાઇનેસે કેવું છે ને, સ્ત્રોતમાં એનો ઉલ્લેખ છે, જ્યારે આપણને ખબર જ ન પડે કે આ અલંકાર છે, ત્યારે જ અલંકાર સૌથી વધુ સારો લાગે છે.
સ્ત્રોતમાં એક ખરેખર બહુ જ જોરદાર વિચાર છે, જે આખી વાતને એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. એ વિચાર પ્રમાણે જે અલંકાર ખરેખર કવિતાનો ભાગ બની ગયો હોય, એ બહારથી પહેરેલા ઉતારી શકાય એવા ઘરેણા જેવો નથી હોતો, પણ એ કોના જેવો હોય છે? મહાભારતમાં કર્ણના જન્મજાત કવચ કુંડળ જેવો.
હા, બરાબર.
જે એના શરીર સાથે જ જન્મેલા હતા, એનાથી જુદા પાડી શકાય એમ નહોતા, અને એને દૂર કરવાથી એનો વિનાશ જ થતો હતો. આ સરખામણી તો અલંકારને સાવ જુદા જ સ્થાને મૂકી દે છે. ખરેખર વિચારવા જેવી વાત છે, કર્ણના કવચ કુંડળ.
બિલકુલ, અદ્ભુત સરખામણી છે. અને આ વિચારને ટેકો આપે એવું મત આચાર્ય ઉદ્વટ રજૂ કરે છે. જુઓ, પરંપરાગત રીતે કાવ્યશાસ્ત્રમાં ગુણ અને અલંકાર વચ્ચે ભેદ કરાતો હતો. ગુણ, જેમ કે શૌર્ય, દયા જેવા આત્માના ગુણ, એ સમવાય સંબંધથી રહે એમ મનાતું. સમવાય એટલે
જે વસ્તુ સાથે સહજ રીતે, અવિભાજ્ય રીતે જોડાયેલું હોય,
જેમ ફૂલ અને એની સુગંધ.
હા, સમજાયું.
અને અલંકાર, જેમ કે હાર, કુંડળ, એ સંયોગ સંબંધથી રહે એમ મનાતું. સંયોગ એટલે જે જોડી શકાય અને કાઢી શકાય. પણ ઉદ્ભટ કહે છે કે કાવ્યના સંદર્ભમાં આ ભેદ સાચો નથી. એમના મતે કાવ્યમાં તો ગુણ, જેમ કે ઓજસ ગુણ, અને અલંકાર, જેમ કે અનુપ્રાસ, ઉપમા, બંને સમવાય સંબંધથી જ રહેલા છે. જેમ દૂધ અને એની સફેદી, એ બંને એકબીજામાં ઓતપ્રોત છે, એમને અલગ પાડી જ ન શકાય.
વાહ, તો અહીં એક બીજો મોટો વિચાર આવ્યો. અલંકાર માત્ર ઉપરથી લગાવેલી સજાવટ નથી, પણ કવિતાના અર્થ સાથે જન્મેલું એનું અવિભાજ્ય અંગ પણ હોઈ શકે છે, જેમ દૂધ અને તેની સફેદી. એટલે મમ્મટના સંયોગ સંબંધથી ઉદ્ભટના સમવાય સંબંધ સુધીની આ આખી વિચાર યાત્રા અલંકારની સમજને ઘણી ઊંડી બનાવે છે. તો આટલી બધી ચર્ચા પછી એમ કહી શકીએ કે અલંકારને ખરેખર સાર્થક શું બનાવે છે? કવિતામાં એનું સાચું મૂલ્ય શેમાં છે?
હા, એનું સાચું મૂલ્ય એની ખાલી બાહ્ય ચમક કે સુંદરતામાં નથી, પણ કવિતાનો જે મૂળ અર્થ છે, અથવા ભાવકને જે રસનો અનુભવ થાય છે, એને પોષવાની, એને વધુ સમૃદ્ધ બનાવવાની એની શક્તિમાં છે. ટૂંકમાં કહીએ તો અલંકાર કાવ્યાર્થને પોષક થવો જોઈએ. જો કવિતામાં કોઈ ઊંડો અર્થ કે રસ હોય જ નહીં, પણ ખાલી શબ્દોની રમત કે અલંકારોનો ભપકો જ હોય, તો આપણા કાવ્યશાસ્ત્રીઓ એને ચિત્રકાવ્ય કહીને સૌથી નીચી કક્ષાની અધમ કવિતા ગણે છે. એટલું જ નહીં, જો કવિતાનો જે મુખ્ય ભાવ કે રસ હોય એની સાથે બંધબેસતો ન હોય એવો અયોગ્ય અલંકાર વપરાય ને તો એ ગુણ નથી ગણાતો પણ દોષ ગણાય છે. એ કવિતાની શોભા ઘટાડે છે. રમણભાઈ નીલકંઠે કહ્યું છે ને કે કૃત્રિમ અલંકૃત ભાષા જાતે જ કંઈ કવિતામય નથી અને અલંકાર માત્ર સાધનભૂત છે, સાધ્ય નથી.
એટલે મુખ્ય વાત એ જ આવીને કે અલંકાર ગમે તેટલો સુંદર હોય, ગમે તેટલો ચમત્કારવાળો હોય, પણ જો એ કવિતાના આખા ભાવવિશ્વ સાથે, એના અર્થ સાથે એકરૂપ ન થઈ જાય, એકાકાર ન થઈ જાય, તો એ નકામો છે. એની સાર્થકતા આ એકરૂપતામાં, આ સહજ રીતે ભળી જવામાં જ છે.
બરાબર. અને આ આખી ચર્ચા આપણને એ પણ બતાવે છે કે અલંકાર જેવો ખ્યાલ કોઈ સ્થિર જડ વસ્તુ નથી, પણ સમય સાથે એની સમજ કેવી રીતે વિકસી છે, બદલાઈ છે. પેલા સાદા શણગારથી શરૂ કરીને કવિતાના અવિભાજ્ય અંગ સુધી. અને આના પરથી મને એક આધુનિક વિચાર આવે છે, જરા જુદો.
કહો ને.
કે આજના જમાનામાં, આ ડિજિટલ યુગમાં, જ્યાં સોશિયલ મીડિયા પર પેલા વિઝ્યુઅલ મેટાફોર્સ, ટૂંકા અને સચોટ વાક્યો અને વાયરલ મીમ્સનો આટલો બધો મારો ચાલે છે, ત્યાં શું આપણે અજાણતા જ આપણી રોજબરોજની ભાષામાં, આપણા સંવાદોમાં અલંકારના નવા જ, કદાચ શાસ્ત્રોમાં જેની નોંધ નથી લેવાઈ એવા સ્વરૂપો નથી વિકસાવી રહ્યા? દાખલા તરીકે કોઈ બહુ જ પોપ્યુલર થયેલું મીમ હોય, એની પાછળ જે વ્યંજના રહેલી છે, અથવા કોઈ ટૂંકું પણ એકદમ ધારદાર ટ્વીટ હોય એમાં જે વક્રતા છે, એને જો આચાર્ય કુંતક આજે જોતા હોત તો એ શું કહેત, એને શું નામ આપત? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?
ખરેખર બહુ રસપ્રદ વિચાર છે, આજના સંદર્ભોમાં અલંકારને જોવાની નવી દ્રષ્ટિ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.